أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وتهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજથી આપણી ચર્ચા સૂરતુલ યાસીન ઉપર ચાલુ થશે. આપણે બધા દુઆ કરીએ કે અલ્લાહ સુબહાના વ તઆલા આપણને તૌફીક આપે કે આપણે આ સૂરાને સમજી શકીએ. આ સૂરા આપણે બધા ચાલુ પડીએ છીએ, ખાસ કરીને જ્યારે કોઈના ઘરમાં મોત થાય છે કે બહારથી માઠા સમાચાર આવે તો ઘરમાં બધા બેસીને સૂરતુલ યાસીન પડીએ છીએ. આ સૂરાની આયતો તરફ વળીએ તે પહેલાં મને આ સૂરાના બારામાં થોડુંક સમજાવવું છે. ઇમામ જાફર સાદિક અલઈસ્લામની હદીસ છે કે જો કોઈ શખ્સ દિવસના ભાગમાં આ સૂરાની તિલાવત કરે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને રાત સુધી હિફાજતમાં રાખે છે અને આખા દિવસનું રિસ્ક બક્ષે છે. અને પછી કહે છે કે જો કોઈ રાતના સમયે સુવા પહેલાં આ સૂરાની તિલાવત કરે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા હજાર ફરિશ્તાઓને મોકલે છે કે જે શૈતાનના શરથી તેને બચાવે છે. અને જો કોઈ શખ્સને એ જ દિવસે કે રાતના જો મોત આવી જાય તો તેણે સૂરતુલ અને સૂરતુલ યાસીનની તિલાવત કરી હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને જન્નત બક્ષે છે. પછી ઇમામ કહે છે કે જો કોઈ બીમાર શખ્સ માટે પડવામાં આવે તો તે સૂરાના દરેક શબ્દ માટે 10 ફરિશ્તાઓ મોકલવામાં આવે છે કે જેઓ તે શખ્સ માટે શફાની દુઆ કરે છે. આ સૂરાને આપણે પડીએ, તેને સમજીએ અને તેના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. અલ્લાહ આપણને બધાને આમાં તૌફીક આપે. આમીન યા રબ્બલ આલમીન. જિંદગીમાં ફક્ત એક વખત પડીએ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા બધા ગુનાહોને માફ કરી નાખે છે. એક વખત સૂરતુલ યાસીન પડવાનો સવાબમાં કહે છે કે જાણે 12 કુરાન પડવાનો સવાબ બક્ષે છે અને 3 મકબૂલ હજનો સવાબ બક્ષે છે. સૂરતુલ યાસીનમાં બધા ઉસૂલો સમાયેલા છે, જે થીમ્સ છે ઉસૂલે દીન એ બધા આમાં સમાયેલા છે. પહેલું તૌહીદ છે એ વર્સ 22માં વમાલિયલા અબુદુલ્લધી ફતરની વ ઇલૈહી તુરજાઉન, અને મારી પાસે શું કારણ છે કે હું તે રબની ઇતાઅત ન કરું કે જેણે મને પેદા કર્યો છે અને તેની તરફ હું પાછો જઈશ. આપણે જ્યારે આ સૂરાને ડિસ્કસ કરશું ત્યારે આયતો પર આવશું તો તમને ખ્યાલ આવશે. બીજું કયામત. આ સૂરામાં ઘણા પ્રૂફ્સ બતાવે છે કયામતના દિવસ માટે. છેલ્લી આયતોમાં અલ્લાહ ફરમાવે છે વધરબલના મસલન વનસિયા ખલકા કાલા મન યુહયિલ ઇઝામ વહિય રમીમ કુલ યુહયિહા અલ્લઝી અન્શઅહા અવ્વલ મરા વહુવા બિકુલ્લી ખલ્કિન અલીમ. અને તેઓ અમારા માટે અલ્લાહ કહે છે કે દાખલો આપવા માંગે છે અને પોતાની ખિલકતને ભૂલી જાય છે અને કહે છે કે આ હાડકાઓ કે જે સાવ ધૂળ થઈ ગયા છે તેને કોણ ફરી જીવતા કરશે. બીજે ઠેકાણે જન્નત અને જહન્નમનો પણ અલ્લાહ ઝિકર કરે છે. આયા નંબર 59 ને 60માં કહે છે વમતાઝુલ યૌમા અયુહલ મુજરીમૂન, એ જહન્નમીઓને કહેવામાં આવે છે કે એ ગુનેહગારો આજના દિવસે તમે જન્નતના લોકોથી દૂર થઈ જાઓ. અને પછી કહે છે અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અન લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુન મુબીન. એ આદમની ઔલાદ, શું હું તમને હુકમ નહોતો આપ્યો કે તમે ખબરદાર શૈતાનની ઇબાદત ન કરજો? હકીકતમાં તે તમારો ખુલ્લો દુશ્મન છે. હવે આ સૂરાની આયતો તરફ વળીએ. આ સૂરા યાસીનથી ચાલુ થાય છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યાસીન, યાસીન રસૂલે ખુદાના મુબારક નામોમાંથી એક છે. ઇમામ અલી અલી ઇસ્લામની હદીસ છે કે રસૂલે ખુદાના 10 નામ છે, તેમાંથી 5 નામ કુરાન મજીદમાં છે. મુહમ્મદ, અહમદ, અબ્દુલ્લાહ, યાસીન અને ત્વાહા. રસૂલ ખુદાની અહલુલ બૈતને પણ આલે યાસીન કહેવામાં આવે છે. આયા નંબર 2માં કહે છે વલ કુરઆનિલ હકીમ, તે હિકમતવાળા કુરઆનની કસમ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે કુરઆનમાં કસમ ખાય છે તો એના 2 યુસેજીસ છે. પહેલું કે જેની માટે કસમ ખાવામાં આવે છે તેની મહાનતા સમજાવવા માટે છે, અને બીજું કઈ વસ્તુની કસમ ખવાય છે. કોઈ ઓર્ડિનરી કે કોઈ સામાન્ય વસ્તુની કસમ નથી ખવાતી. મક્કાના લોકો રસૂલની વાતોને સાંભળતા જ ન હતા અને તેને જૂઠલાવતા હતા. આના થકી અલ્લાહ કુરાનના કસમ ખાય છે અને કહે છે કે રસૂલે ખુદા અલ્લાહ તરફથી નિમેલા રસૂલ છે. ઇન્નકા લમિનલ મુરસલીન, હકીકતમાં તમે રસૂલોમાંથી એક રસૂલ છો. આ આયા બતાવે છે કે રસૂલે ખુદાની પહેલાં ઘણા પૈગંબરો આ દુનિયામાં આવી ગયા. હિસ્ટ્રીમાં છે કે અમુક સમયે એ સમય હતો કે દરેક ગામડામાં એક એક નબી હતા. લોકોની રૂહાનિયત ઘણી જ બુલંદ હતી અને લોકો ઘણા જ ઓનેસ્ટ હતા, ખુલુસ હતું તેઓના દિલમાં. દરેક રસૂલ મેસેજ લાવતા ગયા અને લોકોની તબલીગ કરતા ગયા. આ સિસ્ટમ ચાલુ રહી આપણા આખરી પૈગંબરના જમાના સુધી. રસૂલે ખુદાને સીલ ઓફ ઓલ ધ મેસેન્જર્સ કહેવામાં આવે છે, કારણ કે તેના પછી કોઈ પૈગંબર દુનિયામાં ન આવ્યા. આયા નંબર 4માં કહે છે અલા સિરાતિમ મુસ્તકીમ, સીધા રસ્તા ઉપર. હજુ અલ્લાહ રસૂલને એડ્રેસ કરે છે કે તેઓ પહેલાં તો કુરાનની કસમ ખાઈને કહે છે કે તમે રસૂલોમાંથી છો, અને પછી કહે છે કે તેઓ સિરાતુલ મુસ્તકીમ ઉપર છે. આ એ રસ્તો છે કે જે ઇન્સાનને અલ્લાહની સાથે કનેક્ટ કરે છે. સૌથી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે બિટવીન અલ્લાહ અને આબ્દ, એના બંદાસ માટે. સિરાતુલ મુસ્તકીમ છે એ કમ્પ્લીટ સબમિશન ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે કહી શકીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલને કહે છે કે તમે સિરાતુલ મુસ્તકીમ ઉપર છો. જો રસૂલ સિરાતુલ મુસ્તકીમ ઉપર છે તો રસૂલ આપણા માટે એક રોલ મોડેલ છે. આપણે એની જિંદગીને સ્ટડી કરીએ અને તેના ઉપર ચાલવાની કોશિશ કરીએ. આ જ સૂરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિરાતુલ મુસ્તકીમના બારામાં પણ મેન્શન કરે છે અને કહે છે અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અન લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન વ અને અબુદુની હાઝા સિરાતુલ મુસ્તકીમ. યા બની આદમ, અમે તમને ચેતવણી નહોતા આપ્યા કે તમે શૈતાનની પેરવી નહીં કરો, તે તમારો ખુલ્લમ ખુલ્લો દુશ્મન છે. મારી ઇબાદત કરો, આ સિરાતુલ મુસ્તકીમ છે. આપણે દરરોજ આપણી વાજિબ નમાઝોમાં 17 વખત સુરતુલ હમ્દ પઢીએ છીએ અને અલ્લાહ પાસે માંગીએ છીએ એહદિના સિરાતુલ મુસ્તકીમ, તું અમને સિરાતુલ મુસ્તકીમ ઉપર રહેવાની હિદાયત આપ. આ દુનિયામાં ઘણી જાતના ડિસ્ટ્રેક્શન્સ છે કે જેના થકી ઇન્સાન ડિવિયટ થઈ જાય છે. આપણે જોશું કે આપણે જ્યારે સવારના ઉઠીએ અને આપણે એક સારું કામ કરવાની નિયત કરીએ અને પછી આપણા મગજમાં બીજું કંઈ યાદ આવી જાય તો આપણે મનમાં કહેશું કે આ કામ આપણે આવતીકાલે કરશું, પણ તે આવતીકાલ ક્યારે નથી આવતો, કારણ કે આવતીકાલે આપણા બીજા કમિટમેન્ટ્સ હોય છે. પછી આપણે લોકો ઉપર કે આપણા સંજોગોનો વાંક કાઢીએ છીએ. એકચ્યુઅલી આપણે આપણો જ વાંક કાઢવાનો છે. આપણે ફક્ત જોવાનું છે કે કઈ વસ્તુને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. આ સિરાતુલ મુસ્તકીમ આ ફક્ત એક ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટડી નથી, આ એક જિંદગીનું મકસદ છે. હું તમને એક દાખલો આપું. આપણે દાખલા તરીકે મધના સ્વાદ ઉપર PhD આપણે લખવા માંડીએ તો આપણે કોઈ દિવસ નહીં મેળવી શકીએ મધના સ્વાદ ઉપર. એના એના બહારનું દેખાવ લખશું, એના ઉપર ડિસ્ક્રિપ્શન લખશું, પણ જ્યાર સુધી કોઈએ મધનો સ્વાદ નહીં ચાખ્યો હોય તો તેની માટે આ ડિટેલ ડિસ્ક્રિપ્શન કાંઈ કામ નહીં આવે. આપણે જોઈ રહ્યા છીએ કે અમુક મસ્જિદો ખાલી છે, મુસ્લિમ વર્લ્ડમાં બીજી ભરેલી હોય છે. ભરેલી એટલે છે કે બધાને બતાવી શકીએ લોકો કે આપણે મસ્જિદમાં નમાઝ પઢવા આવીએ છીએ, અને ખબર પડે કે બીજા કોણ કોણ આવે છે. ઘણા મુસ્લિમ દેશોમાં આપણે આ જોઈ રહ્યા છીએ. આમાં આપણે જોશું કે ઘણે ભાગે એ ઝિક્રુલ્લાહ નથી હોતું, એ અલ્લાહની યાદ નથી હોતી, ફક્ત કન્વિનિયન્સ માટે લોકો મસ્જિદોમાં આવીએ છીએ. બધી મસ્જિદોમાં નહીં, પણ મોસ્ટલી મસ્જિદો મુસ્લિમ વર્લ્ડમાં આપણે જોઈએ છીએ તો લોકો એકબીજાને મળવા માટે આવે છે, કે એકબીજાને દેખાડવા માટે આવે કે અમે મસ્જિદોમાં હાજરી આપીએ છીએ. એક એક્ઝામ્પલ આપતી ચલું કે એક માણસની ચાવી ખોવાઈ ગઈ. આ ઈજ કન્વિનિયન્સ માટેનો એક્ઝામ્પલ છે. હવે એ માણસની ચાવી એના ઘરમાં ખોવાઈ ગઈ, તો તેના ઘરની બારે એક સ્ટ્રીટ લાઇટ હતી, એનો એક પોલ હતો, તેની નીચે તે ચાવી ગોતતો હોય છે. એ ચાવી ગોતતો હોય છે તો ઘણા માણસો ત્યાં ભેગા થઈ જાય છે અને તેને ચાવી ગોતવામાં મદદ કરતા હોય છે. એક માણસ એને પૂછે છે કે તમારી ચાવી ક્યાં ખોવાઈ ગઈ, તો તે માલિક જવાબ આપે છે કે ઘરની અંદર. તો તેને સવાલ કરે છે, તો પછી અહીં કેમ ગોતો છો? તો તે માલિક જવાબ આપે છે કે અહીં લાઇટ છે, અંજવાળું છે, ઘરની અંદર અંધારું છે. વર્સ નંબર 5, 5મી આયત, તનઝીલ અલ અઝીઝ રહીમ. આ કુરાન તે મહાન અલ્લાહ કે જે ઘણો જ શક્તિશાળી અને દયાળુ છે તેના તરફથી ઉતારવામાં આવ્યું છે. કુરાનની વાત થાય છે. તનઝીલ અલ અઝીઝ રહીમ, તનઝીલનો અર્થ થાય છે ઉતારવું. આપણે દુનિયામાં હંમેશા જમીન ઉપર છે, આપણે જમીન ઉપર ચાલીએ છીએ, કારણ કે દેર ઇઝ અ લો ઓફ ગ્રેવિટી કે જે આપણે જમીન તરફ ખેંચે છે. આ એક કુદરતી છે. આપણે બોલ પણ કે હવામાં કાંઈ પણ ફેંકશું તો તમે જોશો કે તે પાછું જમીન ઉપર જ આવશે. ઝાડ ઉપર જ્યારે ફળ ઉગ્યા હોય છે, હમણાં આંબાની સિઝન છે, તો એ પાકે છે તો એ તરત જમીન તરફ આવે છે, જમીન નીચે પડે છે, ઉપર અધર નથી જાતું. તો આપણે કંઈ પણ ઊંચું હોય છે તો આપણી નજરમાં એ બહુ એક્ઝોલ્ટેડ લાગે છે, આપણે મહાન લાગે છે. એવું નથી કે અલ્લાહ ઉપર છે કે નીચે છે, છતાં આપણે જોશું કે આપણે જ્યારે દુઆ પડતા હોઈએ છીએ તો આપણે આપણા હાથને ઊંચા કરીએ છીએ, આપણી નજર પણ ક્યારેક આસમાન તરફ જાય છે. આ કુરાન અલ્લાહના કલામ છે કે જેમાં અલ્લાહની રહેમા છુપાયેલી છે. હવે આ રહેમા છે, એક યુનિવર્સલ મર્સી છે, એ દરેક માટે છે, તે શખ્સ મોમિન હોય કે કાફિર હોય. જેવી રીતે વરસાદના ટીપા બધા ઉપર વરસે છે, આપણી નજરમાં અમુક વસ્તુ ખરાબ હોય અને આપણે અમુક વસ્તુ સારી લાગે કે ખરાબ લાગે, પણ આ રહેમા છે એ બધા ઉપર ફેલાયેલી છે. શરત એ જ છે કે આપણે આપણી જાતને એ રહેમા માટે એક્સપોઝ કરીએ. દાખલા તરીકે જો આપણે વરસાદ પડતો હોય અને આપણે અમ્બ્રેલા પકડીને ઊભા હોઈએ તો વરસાદના ટીપા આપણા ઉપર નહીં પડે. આ રહેમાના દરિયામાં આપણે ડર્ટી બોટલથી પણ ભરશું તો આપણે ચોખ્ખી રહેમા નહીં મળે. અથવા તો જો આપણે બોટલનું ઢાંકણું બંધ કરી અને પછી રહેમાની દરિયામાં નાખો તો આપણી બોટલ ખાલી જ રહેશે. આ એક ફિલોસોફિકલ એક્ઝામ્પલ છે. અલ્લાહની રહેમા મેળવવા માટે આપણે આપણા નફ્સને પ્યોર રાખવું પડશે. દુનિયાની દરેક વસ્તુ ઉપર અલ્લાહની રહેમા છે. પછી ભલે કોઈ ઝેરીલો સાપ હોય કે જે આપણા માટે ઘણું જ ડેન્જરસ હોય, પણ તે પોઈઝન પણ સાપ માટે રહેમા છે, કારણ કે તે સાપને પ્રોટેક્ટ કરે છે. જ્યારે આપણી જિંદગીમાં પણ કોઈ મુશ્કેલી આવે છે તો તે આપણા માટે જ ફાયદાકારક હોય છે, કારણ કે તેનાથી શું થાય છે કે આપણી રૂહાનિયત બુલંદ થાય છે, આપણાની અંદર એક સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય છે. જો આ ફિલોસોફીને આપણે સમજી જઈએ કે દરેક તકલીફની પછવાડે અલ્લાહની રહેમાનિયા હોય છે, તે તકલીફોમાંથી તે જ રસ્તો ખોલે છે. પછી આયન નંબર 6માં અલ્લાહ કહે છે, લિતુન ઝીરા કૌમન મા ઉનઝીરા આબાઉહુમ ફહુમ ગાફિલુન, જેથી તમે આ કોમને ચેતવણી આપી શકો કે જેઓના બાપ દાદાઓને કોઈ જાતની ચેતવણી કે હિદાયત આપવામાં આવી નથી, જેથી તેઓ હકથી ગાફિલ છે. અનઝરાનો અર્થ થાય છે વોર્ન કરવું, ચેતવણી આપવી. પણ પોઝિટિવ વોર્નિંગ કે જેના થકી આપણે આપણી ભૂલોને સુધારી શકીએ. કૌમ એને કહે છે કે જે લોકો એક ભાષા બોલતા હોય અને તેઓના જે ટ્રેડિશન્સ હોય, તેઓના જે રીત રિવાજ હોય, એ બધા સરખા હોય. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પછી લગભગ 600-700 વર્ષનો સમય પસાર થઈ ગયો અને કોઈ પણ પૈગંબરને મોકલવામાં ન આવ્યા. મક્કામાં ક્રિશ્ચિયન્સ અને જૂઝ તેઓ સાથે રહેતા હતા અને અહેલુલ કિતાબ હતા, પણ તેઓમાં કોઈ પણ પૈગંબર આવ્યા ન હતા. આ કોમ પાસે કોઈ શરિયા ન હતી કે જેમાં તેઓને કરેક્ટ વેઇઝ ઓફ બિહેવિયર બતાવે. ફહુમ ગાફિલુન, એન આના થકી તેઓ ગાફિલ હતા. આ મક્કાના લોકો વર હીડલેસ. ગાફિલ લોકોનું ધ્યાન ફાલતુ વસ્તુઓ ઉપર વધારે હોય છે. જે જરૂરી કે ઇમ્પોર્ટન્ટ હોય તરફ તેઓનું ધ્યાન જ નથી દોરાતું. દાખલા તરીકે જો કોઈ બસ સ્ટેન્ડ ઉપર અડધી કલાક સુધી વાટ જોતું હોય બસની, અને ત્યાં તો કોઈ એનો ફ્રેન્ડ એની પાસે આવી અને કહે કે જો તો પછવાડે શોપની વિન્ડોમાં કેટલું સરસ ક્રિસમસનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે, તો તે માણસ શોપ વિન્ડોનું ડિસ્પ્લે જોવા જાય છે અને એ દરમિયાન બસ પસાર થઈ જાય છે, તો આપણે શું કહેશું કે એ આપણને શું કહેશે કે હું ગફલતમાં હતો, હું હીડલેસ હતો, તમારું ધ્યાન હતું પણ લેસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તરફ હતું. એકચ્યુઅલી આ મક્કાના લોકો પાસે ઘણી જાતના ખુદાઓ હતા અને તેની તેઓ ઈબાદત કરતા હતા. આ બધા તેઓના રસમ, આ બધી તેઓની રસમ અને આદત હતી, હેબિટ્સ હતી. જેવી રીતે બચ્ચું માના પેટમાં અંધારાથી ટેવાઈ જાય અને બહાર નીકળે તો તરત રોવા માંડે છે, હવે જે કોમ 600-700 વર્ષ થયા એવા વાતાવરણમાં રહ્યા કે જ્યાં ઇન્સાનનું કોઈ માન જ ન હતું, કોઈ રિસ્પેક્ટ જ ન હતું, છોકરીઓને જીવતી દાટી નાખવામાં આવતી હતી. એક એક ખાલી ગુના માટે લોકો 40-40 વર્ષો સુધી વેર રાખીને લડતા હતા. આવા જંગલી કોમની વચમાં આ મહાન પૈગંબર આવ્યા, જાણે એક મોજીસો થયો. ધ ગ્રેટેસ્ટ મિરેકલ. હું અહીં આ સૂરાને પૂરું કરીશ. આવતા વખતે આપણે આગળની આયતો ડિસ્કસ કરશું અને હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક ફેમિલી હતી, બહુ નાની ફેમિલી હતી. મા બાપ અને તેના બે બચ્ચા હતા. દીકરો 13 વર્ષનો હતો અને દીકરી 7 વર્ષની હતી. બહુ જ હેપી કુટુંબ હતું. એક દિવસ એ છોકરો સ્કૂલમાંથી પાછો આવ્યો તો એનું માથું સખત દુખતું હતું. છોકરો સહન નહોતો કરી શકતો અને રોવા બેસી ગયો. મા બાપ એને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે એક્સરે કાઢ્યા અને ડૉક્ટરનું કહેવું હતું કે તેને માથામાં એક સિસ્ટ છે, એક ગાંઠ છે અને ઓપરેશન કરવું પડશે. હવે મા બાપ ગરીબ હતા. એ લોકો જ્યારે ઘરે આવ્યા તો બંને હસબન્ડ અને વાઈફ નિરાશ ટેબલ પર બેઠા હતા અને કહેતા હતા કે આટલી મિલકત આપણે ક્યાંથી લાવશું કે આ બચ્ચાનું આપણે ઓપરેશન કરાવી શકીએ કે જેથી એને શફા મળે. તો એનો બાપ જવાબ આપે છે કે આ તો એક મિરેકલ થાય, આ એક ચમત્કાર થાય જો આ છોકરાનું ઓપરેશન થઈ શકે તો. હવે ઓ જે 6 વર્ષની છોકરી હતી એ આ વાતને સાંભળતી હતી. છોકરી નાની હતી પણ એ વાત ઉપરથી એને એમ લાગ્યું કે આ ચમત્કાર છે, એ આ મારા ભાઈના જે માથાનો દુખાવો છે એની દવા છે. તો એ તરત જ ત્યાંથી ઉઠી અને પોતાની જે પીગી બેંક હતી કે જેમાં એ થોડા થોડા પૈસા પોતાના બચાવતી હતી, એ પીગી બેંક લઈને ફાર્મસીની દુકાનમાં જાય છે. હવે એ દુકાનમાં જાય છે તો ઘણા માણસોની ભીડ હોય છે ત્યાં. તો એ એક બાજુ કાઉન્ટર ઉપર ઊભી રહી અને ફાર્મસીસ્ટનું ધ્યાન ખેંચતી હોય છે. જરાક કાઉન્ટર ઉપર હાથ પછાડતી હોય છે. જરાક માણસોની ભીડ ઓછી થઈ તો આ ફાર્મસિસ્ટ એ બચ્ચા પાસે, એ છોકરી પાસે આવે છે અને કહે છે કે તને શું તકલીફ છે? તો એ કે મને છે ને આ મારી પાસે પૈસા છે, આ મારા સેવિંગ્સ છે, મારા ગીની પીગી બેંકના, અને મને ચમત્કાર ખપે છે. શોપકીપર સમજ્યું નહીં કે તને ચમત્કાર ખપે છે. એ કે હા, ચમત્કાર જો મારો ભાઈ બહુ બીમાર છે, જો ચમત્કાર મળી જશે તો એ ભાઈ સાજો થઈ જશે. હવે એ જે કાઉન્ટર ઉપર ઊભી હતી ત્યાં બાજુમાં એક મોટી ઉંમરના માણસ ઊભા હતા. એ આ કોન્વર્સેશનને સાંભળી રહ્યા હતા. તો એ માણસ આવી અને એ છોકરીની પાસે આવે છે અને એને કહે છે કે બેટા તને શું ખપે છે? તો કે મને ચમત્કાર ખપે છે, હું આ ચમત્કાર લેવા આવી છું. આ મારી પાસે પૈસા છે એમ કરીને એની પીગી બેંક નીચે પછાડે છે. તો બધા એના કોઇન્સ જે હોય છે ને એ બધા નીચે પડે છે. તો એ બધા ઉપાડીને ગણે છે તો 19 રૂપિયા એની પાસે બચ્યા હોય છે. તો એ કહે છે મારી પાસે 19 રૂપિયા છે, તેની આ ચમત્કાર મળી શકે? તો એને ઓલો માણસ એને કહે છે હા જરૂર મળશે તને ચમત્કાર, તું આ તારા પૈસા મને આપ. એક 19 રૂપિયા એ માણસના હાથમાં આપે છે. હવે એ માણસ એને કહે છે તે તને ખબર છે કે આ કઈ હોસ્પિટલમાં તારો ભાઈ સૂતો છે? તો કે હા મને ખબર છે, અહીંયા બાજુમાં જ એ હોસ્પિટલ છે અને મારા મા બાપ પણ ત્યાં જ છે, એની પાસે બેઠા છે. તો એ હોસ્પિટલમાં જાય છે એ લોકો. અને આ જે માણસ હોય છે એ જ હોસ્પિટલનો એક ન્યુરોસર્જન હોય છે. એ આવે છે અને છોકરાને જુએ છે તો એના મા બાપને કહે છે કે તમે વ્યાધિ નહીં કરો, હું આ છોકરાનું ઓપરેશન કરીશ. મારી પાસે આ 19 રૂપિયા મળ્યા છે, આ તમારી દીકરી મને 19 રૂપિયા, આ 19 રૂપિયામાં આ હું ઓપરેશન કરી શકીશ. અને તે ઓપરેશન કરે છે અને છોકરાને શફા મળે છે અને તેઓ ઘરે પાછા આવે છે અને ફરી હંમેશ મુજબ એ કુટુંબ ખુશી ખુશી થઈ જાય છે. કહેવાનો મકસદ એ જ કે અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આપણને તકલીફ આપે છે તો જરૂર તેના રસ્તા હોય છે, અને એ પહેલાં તકલીફ આપે છે પછી એ રસ્તો કાઢે છે, અને એમાંથી અલ્લાહની જ રહેમા હોય છે અને આપણને અલ્લાહ બચાવી નાખે છે. બસ જિંદગીમાં આપણને કોઈ પણ તકલીફ આવે તો પહેલાં આપણે અલ્લાહ ઉપર પૂરો ભરોસો કરીએ અને એની પાસે દુઆ માંગે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. હમણાં ફરી આ કોવિડ દુનિયાભરમાં ફેલાઈ ગયું છે. એ મારા રબ, જેટલાઓને આ તકલીફ છે તું સર્વેને આ તકલીફથી દૂર રાખ, એ લોકો બધાને તું શફા આપ. અમારા જમાનાના ઇમામને તું ઝુહૂર કર અને અમને તેના મદદગારોમાં સામેલ કરજે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.